એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જેણે મતલબ આપણી ખરીદી કરવાની અને કદાચ જીવવાની રીત પણ બદલી નાખી છે.
હા, બિલકુલ.
આપણી બ્રેડસ્ટોનના પુસ્તક ધી એવરીથિંગ સ્ટોર, જેફ બેઝોઝ એન્ડ ધી એજ ઓફ એમેઝોનના આધારે વાત કરીશું. જેફ બેઝોઝ અને એમેઝોનની કહાણીમાં ઊંડા ઉતરીશું.
ચોક્કસ. અને આ પુસ્તક ખબર છે ખાલી એક કંપનીની વાત નથી, પણ એક વ્યક્તિની, એમ કહી શકાય કે અદમ્ય મહત્વાકાંક્ષા અને દુનિયા પર એની જે અસર થઈ છે એનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે.
એટલે આપણે જેફ બેઝોઝની વાત કરી રહ્યા છીએ, એમેઝોનના સ્થાપક, પછી બ્લુ ઓરિજિનના પણ સ્થાપક અને ધ વોશિંગ્ટન પોસ્ટના માલિક પણ. ઘણું બધું.
હા, ઉદ્યોગ સાહસિક, રોકાણકાર, અને એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે. સિયાટલનું એક ગેરાજ અને ત્યાંથી શરૂ કરીને દુનિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલર અને ટેક કંપની. આ સફર ખરેખર અકલ્પનીય છે.
બરાબર. આપણે સમજવાની કોશિશ કરીશું કે બેઝોસમાં એવી રીતે કઈ દૃષ્ટિ હતી, શું હતું જેણે આ બધું શક્ય બનાવ્યું, અને હા, એમના નેતૃત્વના કેટલાક પાસાઓ વિવાદાસ્પદ કેમ રહ્યા એ પણ જોઈશું.
ચોક્કસ. કારણ કે સફળતાની સાથે સાથે ટીકાઓ પણ થઈ છે, અને આજના સમયમાં મતલબ એમેઝોનનો પ્રભાવ એટલો બધો છે કે એની શરૂઆતની વાર્તા, એના મૂલ્યો, એના સ્થાપકની વિચારસરણી, આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. જેફ બેઝોસનું બાળપણ એ પણ કંઈ સીધું સાધું નહોતું, ખરું ને?
ના, જરા પણ નહીં. જન્મ તો આલ્બુકર્કી, ન્યૂ મેક્સિકોમાં, 12 જાન્યુઆરી 1964. મૂળ નામ જેફરી પ્રેસ્ટન જોર્ગેન્સન. એમના મમ્મી પપ્પા જેકલિન ગીઝ અને ટેડ જોર્ગેન્સન બહુ યુવાન હતા, અને એમના લગ્ન લાંબુ ટક્યા નહીં.
અચ્છા.
માઇક બેઝોઝ સાથે.
માઇક બેઝોઝ જે ક્યુબાથી આવેલા શરણાર્થી હતા એમને.
બરાબર. અને એમણે જેફને દત્તક લીધા, એટલે જેફ માટે તો માઇક જ હંમેશા એમના પિતા રહ્યા. પણ પુસ્તકમાં એક અજીબ વાત છે.
કઈ વાત?
લેખક બ્રેડસ્ટોને વર્ષો પછી જેફના જૈવિક પિતા ટેડ જોર્ગેન્સનને શોધી કાઢ્યા. એરિઝોનામાં બાઇક શોપ ચલાવતા હતા, અને એમને ખબર પણ નહોતી કે એમનો દીકરો દુનિયાનો આટલો સફળ માણસ બની ગયો છે.
શું વાત કરો છો, ખરેખર આ તો અકલ્પનીય કહેવાય.
હા, પણ જેફના ઘડતરમાં એમના નાના લોરેન્સ પ્રેસ્ટન પોપ ગીઝનો બહુ મોટો ફાળો હતો.
હા, એ ટેક્સાસવાળા રાંચની વાત આવે છે ને?
ચોક્કસ. ઉનાળાની રજાઓ ત્યાં ગાળતા, અને ત્યાં એમણે આત્મનિર્ભરતા શીખી, પ્રોબ્લેમ સોલ્વિંગ શીખ્યું. નાનાની એક સલાહ એમને હંમેશા યાદ રહી.
કઈ સલાહ?
પેલી, હોશિયાર હોવા કરતા દયાળુ બનવું વધારે અઘરું છે.
વાહ, ખૂબ ઊંડી વાત છે.
અને નાનપણથી જ મતલબ એમની બુદ્ધિ અને જિજ્ઞાસા ગજબની હતી. ઘરના ગેરેજને તો લેબોરેટરી બનાવી દીધી હતી. ટેકનોલોજી માટે એક અલગ જ લગાવ હતો.
ભણવામાં પણ ખૂબ હોશિયાર. મિયામીની હાઈસ્કૂલમાંથી વેલેડિક્ટોરિયન, અને એ વખતના ભાષણમાં જ એમણે અંતરિક્ષ સંશોધનની વાત કરી હતી. બ્લુ ઓરિજિનના બીજ કદાચ ત્યારથી જ રોપાયા હશે.
હા, કહી શકાય. પછી પ્રિન્સ્ટન યુનિવર્સિટી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, અને એ પણ ઉચ્ચતમ સન્માન સાથે, સુમા કમ લાઉડ. અહીં જ એમની સિસ્ટમ્સ થિંકિંગની ક્ષમતા વિકસી.
એટલે કે કોઈ પણ વસ્તુને એક મોટી સિસ્ટમના ભાગ તરીકે જોવાની દ્રષ્ટિ, ખરું ને? જે એમેઝોનમાં બહુ કામે લાગી.
બિલકુલ. કોલેજ પછી સીધા વોલ સ્ટ્રીટ, ફિડેલ, બેન્કર્સ ટ્રસ્ટ, અને છેલ્લે ડીઈ શો, ખૂબ જ પ્રતિષ્ઠિત ફર્મ. અને ત્યાં પણ એમણે ખૂબ ઝડપથી પ્રગતિ કરી. 30 વર્ષની ઉંમરે તો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ.
મતલબ એકદમ સેટ કેરિયર હતી. પછી અચાનક શું થયું?
પછી આવ્યો 1994નો એ વળાંક. એમણે એક આંકડો જોયો. ઇન્ટરનેટનો વપરાશ દર વર્ષે 2300% દરે વધી રહ્યો હતો. હા, એમને થયું કે આ તો કંઈક નવું જ બની રહ્યું છે. આ નવી દુનિયામાં શું વેચી શકાય? એમણે એક લિસ્ટ બનાવ્યું, લગભગ 20 વસ્તુઓનું, અને છેલ્લે પસંદગી ઉતારી પુસ્તકો પર.
પણ આટલી સારી નોકરી છોડવી, આટલો મોટો પગાર, એ સહેલું નહોતું. હે,
જરાય નહીં. અને અહીં એમણે પેલી એમની ખાસ વિચાર પદ્ધતિ વાપરી, રિગ્રેટ મિનિમાઇઝેશન ફ્રેમવર્ક.
હા, પસ્તાવો ઘટાડવાની પદ્ધતિ, એ શું છે બરાબર?
એમણે વિચાર્યું કે ધારો કે હું 80 વર્ષનો છું અને મારા જીવનને જોઉં છું, તો મને શેનો અફસોસ વધારે થશે? આ સારી નોકરી છોડવાનો કે પછી ઇન્ટરનેટની આ ક્રાંતિનો ભાગ ન બનવાનો, પ્રયત્ન પણ ન કરવાનો? અને એમને જવાબ મળ્યો, પ્રયાસ ન કરવાનો અફસોસ એ નિષ્ફળતાના ડર કરતાં ઘણો મોટો હશે.
અને આ વિચારે એમેઝોનને જન્મ આપ્યો.
બરાબર. નોકરી છોડી પત્ની મેકેન્ઝી સાથે સિએટલ શિફ્ટ થયા અને 5 જુલાઈ 1994 એક ગેરેજમાં શરૂ કરી કંપની. પહેલાં નામ હતું કેડેબ્રા ઇન્ક.
અચ્છા, એમેઝોન નામ પછી પડ્યું.
હા, પછી એમેઝોન નામ રાખ્યું. દુનિયાની સૌથી મોટી નદી પરથી એમની મહત્વાકાંક્ષા બતાવતું તું ઇનામ.
શરૂઆતના દિવસો સંઘર્ષના હતા નહીં?
ખૂબ જ. જાતે કોડિંગ કરવું, ઓર્ડર આવે એટલે બુક પેક કરવી, પાર્સલ લઈને પોસ્ટ ઓફિસ જવું, બધું જાતે. એમનો મંત્ર હતો ગેટ બિગ ફાસ્ટ,
ઝડપથી મોટા બનો.
હા, કારણ કે ઈ કોમર્સમાં સ્કેલ બહુ જરૂરી હતો. 1997માં આઈપીઓ આવ્યો, પછી પુસ્તકોની સાથે મ્યુઝિક, વિડીયો, ઇલેક્ટ્રોનિક્સ બધું શરૂ કર્યું.
પણ પછી પેલો .com બબલ ફૂટ્યો 2000-2001માં. એ સમય કેવો હતો એમેઝોન માટે?
એ તો બહુ જ કપરો સમય હતો. ઘણી ટેક કંપનીઓ બંધ થઈ ગઈ. એમેઝોનનો શેર પણ $100થી ઘટીને $6 જેવો થઈ ગયો હતો.
બાપરે, કંપની બંધ થવાની અણી પર?
લગભગ એમ જ. ઘણાને એવું લાગતું હતું, પણ આ અનુભવે એમેઝોનને ઘડ્યું. અહીંથી જ પેલી કાર્યક્ષમતા, કરકસરની વાતો વધુ મજબૂત બની. પેલા પ્રખ્યાત ડોર ડેસ્ક પણ એ સમયની નિશાની છે.
હા, દરવાજામાંથી બનાવેલા ટેબલ.
બરાબર.
અને ગ્રાહક પર અતૂટ ફોકસ. આ કટોકટીમાંથી બહાર આવવા એમણે 15% કર્મચારીઓની છટણી પણ કરવી પડી હતી. ગેટ બિગ ફાસ્ટથી ફોકસ શિફ્ટ થયું ગેટ ફિટ ફાસ્ટ પર, એટલે કે કાર્યક્ષમ અને નફાકારક બનવા પર.
અને આ કટોકટી પછી એમણે 2 મોટા કદમ ઉઠાવ્યા જેણે રમત જ બદલી નાખી. પહેલું એમેઝોન વેબ સર્વિસીસ AWS 2006માં.
હા, AWS. આ એક કમાલનો વિચાર હતો. એમણે પોતાની જે વિશાળ કમ્પ્યુટિંગ સિસ્ટમ બનાવી હતી Amazon.com ચલાવવા માટે, એનો અમુક ભાગ બીજી કંપનીઓને ભાડે આપવાનું શરૂ કર્યો.
એટલે પોતાની જ આંતરિક ક્ષમતાને એક પ્રોડક્ટ બનાવી દીધી.
બરાબર. શરૂઆતમાં ઘણાને સમજાયું નહીં કે આ શું છે, પણ આજે AWS દુનિયાનું સૌથી મોટું ક્લાઉડ પ્લેટફોર્મ છે અને એમેઝોનના નફાનો મુખ્ય સ્ત્રોત છે. આનાથી એમેઝોન માત્ર કે ઈ કોમર્સ કંપની ન રહેતા એક ટેકનોલોજી પાવર હાઉસ બની ગઈ.
અને બીજું મોટું પગલું 2007માં કિન્ડલ ઈ રીડર. આ તો પોતાના જ મુખ્ય ધંધાને પડકારવા જેવું હતું.
ચોક્કસ. પુસ્તકો વેચતી કંપની ઈ રીડર બનાવે, પણ બેઝોસ ભવિષ્ય જોઈ શકતા હતા. એમને ખબર હતી કે ડિજિટલ યુગ આવી રહ્યો છે. કિન્ડલે પુસ્તકો ખરીદવાનું અને વાંચવાનું એટલું સરળ બનાવી દીધું કે આખા પ્રકાશન ઉદ્યોગમાં ક્રાંતિ આવી ગઈ.
મતલબ ભવિષ્ય માટે વર્તમાનની સફળતાને પણ દાવ પર લગાવવા તૈયાર હતા.
હા, એ જ એમની ખાસિયત હતી. અને પછી તો વિસ્તરણ ચાલતું જ રહ્યું. ઝેપોસ ખરીદી, કીવા સિસ્ટમ રોબોટિક્સ કંપની ખરીદી, વેરહાઉસ ઓટોમેટ કર્યા, આખી દુનિયામાં ફૂલફિલમેન્ટ સેન્ટરનું નેટવર્ક બનાવ્યું, એમેઝોન સ્ટુડિયોથી કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું.
એટલે 2013 સુધીમાં, જ્યારે આ પુસ્તક લખાયું ત્યાં સુધીમાં તો એમેઝોન એક વૈશ્વિક જાયન્ટ બની ચૂક્યું હતું.
હા, એક એવું સામ્રાજ્ય જેની અસર આપણા બધાના જીવન પર છે. અને આ બધાની પાછળ એમની એક ચોક્કસ ફિલોસોફી, એમના મૂલ્યો રહેલા છે.
હા, એ શું છે? એમની કોર ફિલોસોફી શું હતી?
સૌથી પહેલું અને સૌથી મહત્વનું, ગ્રાહક કેન્દ્રિતતા, કસ્ટમર ઓબ્સેશન. એમનું કહેવું હતું કે સ્પર્ધકો પર ધ્યાન ના આપો, ગ્રાહકો પર ધ્યાન આપો. એમને શું જોઈએ છે?
નીચા ભાવ, વધુ પસંદગી અને સગવડ.
બરાબર. આ 3 વસ્તુઓ પર ફોકસ. કહેવાય છે કે એમનો જે પબ્લિક ઇમેઇલ હતો jeff@amazon.com, એના પર કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો એ ફક્ત એક પ્રશ્નાર્થ ચિહ્ન ડોટ લગાવીને સંબંધિત ટીમને ફોરવર્ડ કરી દેતા.
અને એની અસર થતી હશે.
જબરદસ્ત. ટીમ સમજી જતી કે આનો ઉકેલ તરત લાવવાનો છે. બીજું મહત્વનું મૂલ્ય હતું લાંબા ગાળાની વિચારસરણી, લોંગ ટર્મ થિંકિંગ.
પેલી ડે વન મેન્ટાલિટી નહીં.
હા, હંમેશા એમ જ વિચારવાનું કે આજે કંપનીનો પહેલો દિવસ છે, એ જ ઉત્સાહ, એ જ સ્ફૂર્તિ, એ જ જોખમ લેવાની તૈયારી. કારણ કે ડે ટુ એટલે સ્થિરતા, પછી અપ્રસ્તુતતા અને અંતે પતન. વોલ સ્ટ્રીટ ભલે ટૂંકા ગાળાનું વિચારે, આપણે 5-7 વર્ષ આગળનું વિચારવાનું. AWS અને કિન્ડલેના જ ઉદાહરણ છે. વર્ષો સુધી નફો નહોતો, પણ એ લાંબા ગાળાનું રોકાણ હતું.
અને કરકસર પણ ખરી જ, ફ્રુગેલિટી. પેલા ડોર ડેસ્ક.
ચોક્કસ, સંસાધનોનો બગાડ નહીં, ઓછામાં વધુ મેળવવું. અને ચોથું, નવીનતાને સરળીકરણ. ઇન્વેન્ટ એન્ડ સિમ્પ્લિફાય. સતત નવું વિચારો, નવું બનાવો અને જટિલ વસ્તુઓને સરળ બનાવવા. પેલું વન ક્લિક શોપિંગ એનું ઉત્તમ ઉદાહરણ છે.
આ બધા મૂલ્યો તો થયા, પણ એમને વ્યક્તિગત રીતે શું ચલાવતું હતું? એમની પ્રેરણા શું હતી?
પુસ્તક મુજબ 3 મુખ્ય વસ્તુઓ. એક તો કંઈક બનાવવાની, રચના કરવાની વૃત્તિ, બિલ્ડર્સ ઇમ્પલ્સ. મોટી જટિલ સિસ્ટમ બનાવવાનો જે બૌદ્ધિક પડકાર હતો એ એમને ગમતો હતો. બીજું, પેલો પસ્તાવાનો ડર, રિગ્રેટ મિનિમાઇઝેશન ફ્રેમવર્ક, એ ઊંડે સુધી વણાયેલો હતો.
અને ત્રીજું,
એક મિશનરી જેવો ઉત્સાહ. એમને ખરેખર વિશ્વાસ હતો કે તેઓ પૃથ્વીની સૌથી ગ્રાહક કેન્દ્રિત કંપની બનાવી રહ્યા છે. આ લક્ષ્ય એમને પ્રેરણા આપતું હતું.
અને મુશ્કેલીઓ આવે ત્યારે નિષ્ફળતા સામે એમનો અભિગમ કેવો રહેતો?
મુખ્યત્વે ડેટા ડ્રીવન અને તર્કસંગત. લાગણીઓમાં વહી જવાને બદલે પ્રોબ્લેમનું મૂળ કારણ શોધો અને એને સિસ્ટમેટિકલી ઉકેલો. અને નિષ્ફળતા, એ તો શીખવાની કિંમત છે. એમનું કહેવું હતું, જો તમે નિષ્ફળ નથી થઈ રહ્યા તો તમે પૂરતા પ્રયોગો નથી કરી રહ્યા.
આખી સફરમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા. પુસ્તક 3 સૌથી મહત્વના વળાંકો કયા ગણાવે છે?
હા, 3 મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ. પહેલો તો પેલો 1994નો નિર્ણય, ડીઈ શોની સિક્યોર જોબ છોડીને એક આંકડા પર વિશ્વાસ રાખીને ઓનલાઈન બુક સ્ટોર શરૂ કરવું.
એ રિગ્રેટ મિનિમાઇઝેશનનો પહેલો મોટો ટેસ્ટ હતો.
બરાબર. આનાથી એમની ઓળખ જ બદલાઈ ગઈ. એક સલામત પ્રોફેશનલમાંથી એક રિસ્ક ટેકર ઉદ્યોગ સાહસિક બન્યા.
બીજો વળાંક?
બીજો 2000-2001નો .com ક્રેશ. એમાંથી બચી જવું એ એમેઝોન માટે ટ્રાયલ બાય ફાયર જેવું હતું. કંપની લગભગ ખતમ થવાની હતી, પણ એ સંકટે એમને વધુ મજબૂત, વધુ કાર્યક્ષમ, વધુ શિસ્તબદ્ધ બનાવ્યા. ગેટ ફિટ ફાસ્ટનો મંત્ર મળ્યો.
સ્ટાર્ટઅપમાંથી એક સ્થિતિસ્થાપક કંપની બની.
અને ત્રીજો, મને લાગે છે એ AWS જ હશે. હા, બિલકુલ. ત્રીજો વળાંક હતો AWSનું લોન્ચિંગ 2006માં. પોતાની આંતરિક ટેકનોલોજી ક્ષમતાને એક નવા બિઝનેસ તરીકે દુનિયાને ઓફર કરવી, આ એક ક્રાંતિકારી પગલું હતું.
જેણે સાબિત કર્યું કે એમેઝોન ખાલી સામાન વેચતી કંપની નથી,
પણ એક ટેકનોલોજી પ્લેટફોર્મ કંપની છે જે મોટા પાયે જટિલ સિસ્ટમ ચલાવી શકે છે. અને AWS આગળ જતા એમેઝોનનું મુખ્ય નફાનો સ્ત્રોત બન્યો. એણે કંપનીને એક નવી જ દિશા આપી.
આટલી મોટી, જટિલ અને પ્રભાવશાળી સફરમાંથી આપણે સામાન્ય લોકો શું શીખી શકીએ? કેટલાક માનવીય બોધભાઠ શું મળે છે?
ઘણા બધા. પહેલું તો એ કે કોઈ મોટી દ્રષ્ટિ હોય, મોટું સપનું હોય, તો એને પૂરું કરવા માટે કેટલી અવિરત મહેનત, કેટલી નિષ્ઠા જોઈએ, એ સ્પષ્ટ દેખાય છે.
હા, એ તો છે જ.
બીજું, મહત્વાકાંક્ષાની પણ એક કિંમત હોય છે. પુસ્તક સૂચવે છે કે આટલી મોટી સફળતા મેળવવાની પ્રક્રિયામાં ક્યારેક અંગત જીવન, માનવીય સંબંધો પર અસર પડે છે. પછી એક કંપનીની વર્ક કલ્ચરની ટીકા હોય, મેકેન્ઝી સાથેના સંબંધો હોય, કે પછી પેલા જૈવિક પિતાની વાત હોય,
અને નિષ્ફળતામાંથી શીખવાની વાત,
અનુકૂલન સાધવાની વાત. હા, એ બહુ મહત્વનું છે. એમેઝોને પણ ઘણી નિષ્ફળતાઓ જોઈ, જેમ કે એમેઝોન ઓક્શન્સ. પણ એ નિષ્ફળતામાંથી જ માર્કેટ પ્લેસનો વિચાર આવ્યો. એટલે સતત શીખતા રહેવું, બદલાતા સમય સાથે અનુકૂલન સાધવું અને નિષ્ફળતાને અંત ન માનવો.
લાંબા ગાળાનું વિચારવું, ટૂંકા ગાળાના દબાણમાં ન આવવું, એ પણ એક મોટો પાઠ છે.
ચોક્કસ. અને છેલ્લે એ પણ સમજાય છે કે એક વ્યક્તિની ધગશ, એનો વિચાર કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. આખા ઉદ્યોગો બદલી શકે છે, સમાજ પર અસર કરી શકે છે. એની સારી અસરો પણ છે, જેમ કે સગવડ, પહોંચ, અને નકારાત્મક પાસાઓ પણ છે, જેમ કે એકાધિકારનો ડર, કર્મચારીઓના મુદ્દા. પુસ્તક બંને બાજુ બતાવે છે.
સાચી વાત છે. કોઈ પણ મોટી શક્તિની જેમ એની અસર બહુપક્ષીય હોય છે.
બરાબર.
તો આખી ચર્ચાના અંતે જો આપણે 3 મુખ્ય બાબતો તારવવી હોય જે સાંભળનાર સાથે લઈ જાય, તો એ કઈ હોઈ શકે?
ત્રણ મુખ્ય બોધપાઠ. પહેલો, એક ભાવનાત્મક બોધપાઠ, એન ઇમોશનલ ઇનસાઇટ. મને લાગે છે કે આટલા મોટા બિઝનેસ લીડર પાછળની માનવીય બાજુ જોવી જરૂરી છે. પેલું રિગ્રેટ મિનિમાઇઝેશન ફ્રેમવર્ક ખાલી બિઝનેસ સ્ટ્રેટેજી નથી, પણ જીવન જીવવાની, નિર્ણયો લેવાની એક ફિલોસોફી છે. પસ્તાવાનો ડર કેટલો શક્તિશાળી હોઈ શકે છે. અને પેલા જૈવિક પિતાની વાત એ યાદ અપાવે છે કે જીવનની દોડમાં આપણે શું પસંદ કરીએ છીએ અને શું પાછળ રહી જાય છે.
બરાબર. અને બીજો કોઈ બૌદ્ધિક વિચાર?
બીજો એક બૌદ્ધિક બોધપાઠ, એન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ, એ છે સિસ્ટમ્સ થિંકિંગ અને લાંબા ગાળાની દૃષ્ટિની શક્તિ, જે એમેઝોનના ફ્લાયવ્હીલ કોન્સેપ્ટમાં દેખાય છે.
હા, પેલું ચક્ર.
હા, બરાબર. નીચા ભાવ, વધુ ગ્રાહકો, વધુ વેચાણકર્તાઓ એટલે વધુ પસંદગી, સારો અનુભવ, વધુ ગ્રોથ, ખર્ચ ઘટે એટલે ફરી નીચા ભાવ. આ ચક્ર એકવાર શરૂ થાય પછી એ પોતાની મેળે જ વેગ પકડે છે. આ બતાવે છે કે મૂળભૂત સિદ્ધાંતો પર સતત ધ્યાન આપવાથી કેવો જબરદસ્ત ગ્રોથ થઈ શકે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ, જે બધાને કામ લાગે.
હા, ત્રીજો એક સાર્વત્રિક બોધપાઠ, અ યુનિવર્સલ ઇનસાઇટ, એ ફરીથી પેલું રિગ્રેટ મિનિમાઇઝેશન ફ્રેમવર્ક જ છે, પણ એની પ્રેક્ટિકલ એપ્લિકેશન. જીવનમાં જ્યારે પણ કોઈ મોટો અઘરો નિર્ણય લેવાનો હોય ત્યારે આ સવાલ પૂછવો, 80 વર્ષની ઉંમરે મને ન કરવાનો કેટલો અફસોસ થશે. આ વિચાર આપણને ડર પર જીત મેળવીને વધુ હિંમતવાળા નિર્ણયો લેવા માટે મદદ કરી શકે છે. ક્યારેક જે રસ્તો છોડી દેવાનો ડર હોય એ ન પકડવાનો અફસોસ કદાચ એનાથી પણ મોટો હોય. આ ફ્રેમવર્ક આપણને એ સમજવામાં મદદ કરે છે.
ખૂબ સરસ. જેફ બેઝોસ અને એમેઝોનની આ ગાથા ખરેખર મતલબ ખૂબ જ પ્રેરણાદાયક અને સાથે સાથે વિચારવા જેવી પણ છે. સફળતા, સંઘર્ષ, નવીનતા, મહત્વાકાંક્ષા બધું જ છે એમાં.
ચોક્કસ. અને બ્રેડસ્ટોનનું પુસ્તક આ બધી બાબતોને ખૂબ જ સંતુલિત રીતે રજૂ કરે છે. સફળતાની સાથે પડકારો અને ટીકાઓ પણ સામેલ આવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકથ્રુ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.